એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની વાર્તા લતા શું બોલે છે. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. સુરેશ અને નિરંજન બાળપણથી જ મિત્રો હતા. બંને સાથે જ રમ્યા હતા અને સાથે જ ભણ્યા હતા. કોલેજમાંથી પણ બંને સાથે જ પસાર થયા હતા એટલે બધા વર્ષોના સતત પરિચય પણ તેમની મૈત્રીમાં અવજ્ઞા પેદા નહોતી કરી. બંનેને અનેક સંબંધો બંધાયા હતા. જુદા જુદા વિષયોના રસને લઈને બંને જુદા જુદા મંડળોમાં પણ ભળ્યા હતા, પરંતુ તેમનો એકબીજાનો પ્રેમ જરા પણ ઓછો નહોતો થયો. 2 વર્ષ પહેલાં સુરેશના લતા સાથે લગ્ન થયા. લતા એક સંસ્કારી છોકરી હતી. 6-7 ચોપડી અંગ્રેજીનો તેણે અભ્યાસ કર્યો હતો. સંગીત સારું જાણતી, કંઠ મીઠો હતો. 32 સ્ત્રીઓ અતિ સુંદર ન હોય ને લતા પણ અતિ સુંદર તો નહોતી જ, પણ તેનામાં આકર્ષણ અદ્ભુત હતું. તેનો સુંદર અંગમરોળ, તેના સ્મિતનું લાલિત્ય અને નયનની ચપળતા ગમે તેને આકર્ષવા શક્તિમાન હતા. લતા મળતાવડી પણ બહુ જ હતી. બંને મિત્રોમાં તે ખૂબ ભળી ગઈ. તે લોકોને પોતાની મૈત્રીનું વર્તુળ જરા પહોળું કરવું પડ્યું અને લતાને તેમાં સમાવવી પડી. હવે તે 2 મટી 3 મિત્રો બન્યા. 3 સાથે જ ફરતા, સિનેમાઓ સાથે જોતા અને ચર્ચાઓ પણ સાથે જ કરતા. નિરંજન સાહિત્ય રસિક હતો. તેને ખૂબ સાહિત્ય વાંચ્યું હતું. દેશ દેશના સાહિત્યકારોએ સર્જેલું સૌંદર્ય તેણે માણ્યું હતું અને જેમ દરેક સાહિત્ય રસિકને હોય છે તેમ તેને પણ સરસ લેખકોની સુંદર કૃતિઓનો રસ પોતે પી બીજાને પાવાનો શોખ હતો. કોઈ સુંદર નવલકથા, ટૂંકી વાર્તા કે કાવ્ય પોતે વાંચ્યું હોય તેનું વર્ણન તે સુરેશ અને લતા પાસે કરે જ અને તેમને પણ અનુભવના રસના ભાગીદાર બનાવે. સુરેશ પણ રસિક હતો, આ બધું સમજી શકતો, પરંતુ તેને વધુ રસ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિષયોમાં આવતો. કોઈ કોઈ વાર તે નિરંજને આ બધા કલ્પનાના વિહારોના વિષયોમાંથી મુક્તિ મેળવી વિજ્ઞાન વિશે માહિતી મેળવવા ખૂબ સમજાવતો. પણ પેલાને તો સમર્થ સાહિત્યકારોએ કરેલા માનવ સ્વભાવના નિરીક્ષણ અને નિરૂપણમાં એટલો રસ આવતો કે વૈજ્ઞાનિક વિષયમાં ઊંડા ઉતરવાની તેને હોશ પેદા જ નહોતી થતી. આવી ચર્ચાઓ વખતે લતા અચૂક નિરંજનનો પક્ષ ખેંચતી. વિજ્ઞાન જેવા સૂકા લુખા વિષયમાં કોઈ રસ કેમ લઈ શકતું હશે તેનો તેને ખ્યાલ જ લતાને નહોતો આવતો. અને સાહિત્ય તો તેને પહેલેથી જ ગમતું હતું, પણ 7 ચોપડી બિચારી ભણી હોય, છોકરી જન્મી એટલે ઘેર કામકાજ કરવામાં પણ અમુક સમય વ્યતીત કરવો પડેલો હોય, તેમાં તેણે સાહિત્ય કેટલું વાંચ્યું હોય. પોતાની ચોપડીમાં આવેલા મોટા મોટા લેખકોના અવતરણો તેણે વાંચ્યા હોય. બહુ તો એકાદ શિક્ષિકાએ ખાસ ભલામણ કરેલી 2-4 જૂના લેખકોની ચોપડીઓ વાંચી હોય અને ગુજરાતી સાહિત્યની ચોપડીઓ મળી શકી હોય તેટલી તેણે વાંચી લીધી હોય. તેમાં નિરંજન આવી જગત સાહિત્યની વાતો કરે, માનવ સમાજના અને માનવ સ્વભાવના અણઉકલ્યા કોડાઓએ કેવી રીતે ઉકેલાઈ રહ્યા છે તે પોતાની રસપ્રદ શૈલીથી વર્ણવે. લતાના ભણવાના પુસ્તકોમાં કે તેણે વાંચેલા કલાપી વગેરેના કાવ્યોમાં ક્યાંય પણ ન દેખા દીધી હોય તેવી કવિતા સમૃદ્ધિની વિકાસ કથા કહી બતાવે. આ બધામાં તેને રસ કેમ ન પડે? છેલ્લા 1-2 વર્ષમાં નિરંજના સહવાસથી કંઈક વાંચતા પણ તે શીખી હતી અને મુનશી કે રમણલાલ કરતા સારા વાર્તા લેખકો દુનિયામાં સેંકડોને હિસાબે પડ્યા છે તેનું જ્ઞાન પણ તેને થવા માંડ્યું હતું. અને આ બધા માટે તેણે નિરંજનનો જ ઉપકાર માનવાનો હતો. પછી તે સુરેશ અને નિરંજન વચ્ચેની ચર્ચામાં નિરંજનનો જ પક્ષ ખેંચે તેમાં નવાઈ શી? લતા સુરેશને ખૂબ જાણતી. આવો પતિ પોતાને મળ્યો તે પોતાનું અહોભાગ્ય માનતી. સુરેશ ભણેલો હતો, સંસ્કારી હતો, રસિક હતો. અત્યારના સ્ત્રી સ્વાતંત્ર્ય વગેરેના વિચારો તે પચાવી ગયો હતો અને લતાને દરેક વાતની છૂટ આપતો. તે ગમે તેની સાથે હરે ફરે બોલે હસે તેમાં તે કંઈ પણ વાંધો નહોતો લેતો કે વહેમ નહોતો દાખવતો. લતા તેની ભલવનસાઈનો દુરુપયોગ કરે તેવી ક્યાં હતી? સુરેશ શરીરે પણ સારો હતો અને ધંધામાં પણ ઠીક ઠીક પ્રગતિ કરી રહ્યો હતો. લતા અને સુરેશ વચ્ચે સ્વભાવ અને સંસ્કારોનો પણ સુમેળ હતો. પછી લતા સુરેશને કેમ ના ચાહે? છતાં કોઈ કોઈ વાર લતાને લાગતું કે નિરંજનમાં કંઈક એવું હતું જે સુરેશમાં નહોતું. કંઈક શું હતું તે પોતે પણ કહી નહોતી શકતી. નિરંજનની વાતો દ્વારા જે ઊંચા રસપ્રદેશમાં વિહાર કરવા મળતું તે સુરેશની વાતોમાં નહોતું મળતું. નિરંજનની કાવ્યપ્રિયતા સુરેશની વિજ્ઞાનપ્રિયતા કરતાં વધારે રસમય નહોતી. આવા આવા વિચારો લતાના મગજમાં આવતા અને પસાર થઈ જતા. એ વિચારો આવતા જ તે પોતાને દોષિત માનતી અને એવા વિચારો દૂર કરવા પ્રયત્ન કરતી. પરંતુ જ્યારે જ્યારે કોઈ સુંદર કાવ્ય ચર્ચાતું હોય, નિરંજન તે કાવ્યના રસ સાથે તન્મય બની કવિતા ઉકેલતો હોય, ત્યારે લતા તેની સામે જોઈ જ રહેતી. તે પોતે પણ નહોતી જાણતી કે એવી લાગણીઓનો અર્થ શું. નિરંજન કે સુરેશ તો જાણે જ ક્યાંથી. નિરંજનને પણ લતા સાથે બહુ ગોઠતું. તે તેની પ્રિય શિષ્યા બની હતી. ઘણી વખત સુરેશ નિરંજનની મશ્કરી કરતો. તેણે બહુ વખાણેલા કોઈ કોઈ કાવ્યને અને તેના ભાવોને તે વેવલા કહેતો. ચર્ચા વખતે પણ સાહિત્ય સેવીઓના વ્યવહારિક અજ્ઞાન વિશે ટીકા કરતો અને કોઈ કોઈ વાર મોજ મેળવવાની ખાતર પણ તે નિરંજને પજવતો. લતા આમાંનું કશું નહોતી કરતી. તેને મન નિરંજનના સાહિત્ય વિષયક અભિપ્રાયો છેવટના લાગતા. તેને વિશે તે દલીલ નહોતી કરતી અને કોઈ કોઈ વાર તેને લાગતું કે પોતાનું અજ્ઞાન છુપાવવા સુરેશ નિરંજનની મશ્કરી કરી તેને ઉડાવી દેવા માંગે છે. કોઈ વાર જ આમ લાગતું. પણ લાગતું તો ખરું જ. કોઈ વાર સુરેશને ઓફિસથી આવતા મોડું થયું હોય અને નિરંજન ત્યાં આવ્યો હોય ત્યારે લતા અને તે કાવ્યો સંબંધી જ વાતો કરતા અને કોઈ કોઈ વાર સાથે કાવ્યો પણ વાંચતા. મનુષ્યમાં મિથ્યાભિમાન ઘણું હોય છે. કોઈ આપણને વિદ્વાન માને તો આપણે જાણતા હોઈએ કે આપણે વિદ્વાન નથી, છતાં ખૂબ આનંદમાં આવી જઈએ છીએ. લતાના અભિપ્રાયો દ્વારા નિરંજનનું અભિમાન પોષાતું. તેને પણ કોઈ વાર લાગતું કે સુરેશ જાણે જોઈને આડાઈ કરે છે. કાવ્ય સમજાવતો હોય ત્યારે શિક્ષક શિષ્યોના મોં સામું જોઈ રહે છે. જો તેમાં તેને ઉત્તેજન મળે, સમજવાની અધીરાઈ અને ઉત્સાહ દેખાય, તો પોતે પ્રોત્સાહિત બની વધારે રસથી તે કાવ્ય સમજાવી શકે છે. નિરંજન પણ ઘણી વખત સુરેશ અને લતા પાસે કાવ્ય વાંચતો હોય ત્યારે તેમની સામે જોઈ રહેતો. લતાના ચહેરામાં તેને તે કાવ્ય સમજવાનો, તેના રસમાં ડૂબી જવાનો અવર્ણનીય તલસાડ દેખાતો અને તે તેની સામે જોઈ રહેતો. કોઈક વાર ઓચિંતા જ તેને થઈ જતું કે આમ જોઈ રહેવામાં કોઈ શિક્ષકની શિષ્ય શિષ્યાનો રસ માપવાની તટસ્થ વૃત્તિ જ હશે કે બીજું કંઈ. સમજ નહોતી પડતી. તે ક્ષોભ પામી નજર પાછી ખેંચી લેતો, પણ પાછા અજાણતા જ પણ નજર તો ત્યાં ચોંટી જ જતી હોય. બંને નિર્દોષ હતા. બંને સુરેશ તરફના પ્રેમથી રક્ષાયેલા હતા. છતાં કોઈ કોઈ વખત બંને એકલા બેઠા હોય ત્યારે બંનેને એકબીજાની બીક લાગતી. સુરેશ અને નિરંજનનો એક મિત્ર લાંબા વખતથી બહારગામ રહેતો હતો. આજે સવારે જ આવવાનો હતો. સ્ટેશને 6-1 વાગ્યા પહેલાં પહોંચવું જોઈએ. રાત્રે ખૂબ આનંદ કર્યા પછી ત્રણે મિત્રો જુદા પડ્યા હતા. જતી વખતે સુરેશે નિરંજનને કહ્યું હતું, કાલે સવારે વહેલા ઉઠવું પડશે, હું કદાચ નહીં ઉઠી શકું, તું મને ઉઠાડવા આવજે, ભૂલીશ નહીં હો. ભલે, નિરંજનનો જવાબ હતો. સવારના પહોરમાં 5 વાગ્યામાં નિરંજને સુરેશનું દ્વાર ઠોક્યું. સુરેશે તરત જ ઉઘાડ્યું અને નિરંજન અંદર ગયો. એક ખુરશી ઉપર બેઠો. તે ખુરશી પાસે જ લતાની પથારી હતી. તે પથારીમાં બેઠી પણ નહોતી થઈ, પરંતુ આ બધા અવાજોને અંગે જાગી તો ગઈ જ હતી. તેણે ઓઢેલું હતું તે પોતાના શરીર આસપાસ ખૂબ લપેટી લીધું. માત્ર તેનો ચહેરો જ બહાર દેખાતો હતો. સુરેશ તૈયારી કરવા લાગ્યો. કેમ તમે ઉઠતા નથી? નિરંજને લતાને પૂછ્યું. હું કેમ ઉઠું? મને તાવ છે, લતાએ કહ્યું. સાચે જ? નિરંજને આતુરતાથી પૂછ્યું. ત્યારે ખોટું બોલતા હોઈશું? જરા રીસ ચડી હોય તેમ, લતાએ કહ્યું. નિરંજને તેનો હાથ લંબાવ્યો. લતાનો તાવ જોવા તેણે ઓઢેલું હતું, તેમાંથી પોતાનો હાથ બહાર જ ન કાઢ્યો. નિરંજન કપાળ ઉપર હાથ મૂકવા ગયો પણ કપાળ પણ ઢાંકેલું હતું. નિરંજન જરા અચકાયો પણ હિંમત કરી એણે લતાના ગાલ ઉપર હાથ મૂક્યો. લતાએ આંખો બંધ કરી દીધી. તાવ છે કે નહીં તે તો જોવાઈ ગયું, પણ થોડી પળો સુધી નિરંજને હાથ ત્યાં રહેવા દીધો. કોઈ કંઈ બોલ્યું નહીં. નિરંજને હાથ પાછો ખેંચી લીધો. મશ્કરી જ કરો છો ને? ગુસ્સો ચડ્યો હોય તેમ તે બોલ્યો. લતા માત્ર હસી. સુરેશ તૈયાર થઈને આવ્યો અને બંને મિત્રો સ્ટેશન ગયા. આજે નિરંજનને ખૂબ ભય લાગ્યો. પહેલીવાર તેને ચોક્કસ ખ્યાલ આવ્યો કે લતા તરફ તે સાવ નિર્દોષ રીતે નહોતો વર્ત્યો. અત્યાર પહેલાં કોઈક કોઈ વાર તેને વિચાર આવતા કે તેની વર્તણૂકમાં, તેના માનસમાં કોઈ દોષ રહ્યો છે કે નહીં, પણ તેને તે હસી નાખતો. સુરેશ સાથે તે દગો રમે, લતા વિશે એવો ખ્યાલ કરે, બધું અસંભવિત લાગતું. પણ આજે તેને ભયનું ચોક્કસ કારણ મળ્યું હતું. અને લતા, તેણે ગાલ જ કેમ ખુલ્લો રાખ્યો હતો? તેણે હાથ અડતા આંખો કેમ મીચી દીધી? કંઈ સમજ ન પડી. લતાના મનમાં દોષ હોય જ નહીં. પોતાનું દોષિત મન પોતાનો દોષ બીજામાં આરોપતું હોય તેમ તેને લાગ્યું. એ સાંજના નિયમ પ્રમાણે તે સુરેશને ત્યાં ન ગયો, પરંતુ એકલો એકલો ખૂબ આથડ્યો. તેના જીવને આજે ચેન નહોતું પડતું. નક્કી કર્યું કે મન ઉપર બરાબર જપતો રાખવો અને તેને અજાણતા જ આડું જવા દેવું નહીં. રાત્રે સુરેશને ત્યાંથી માણસ તેને તેડવા આવ્યો અને તે ગયો. ઘેર સુરેશ હતો, લતા હતી. નિરંજન લતાની સામે ન જોઈ શક્યો. લતાએ પૂછ્યું, કેમ નિરંજનભાઈ આજે સાંજે ન દેખાયા? એનો એ જ અવાજ, એની એ જ મીઠાશ અને નિર્દોષતા. તેમાં કોઈને કંઈ નવું ન લાગે, પણ નિરંજનને એમાં જુદો થડકો સંભળાયો. આજે મારે જરા કામ હતું, તેણે કહ્યું, પણ ઊંચું ન જોયું. આજે શું કામ આવી પડ્યું? સુરેશે પૂછ્યું. શું જવાબ આપો તે નિરંજને સૂઝ ન પડી. ગમે તેવું બહાનું શોધી કાઢ્યું. સુરેશની આગળ આજે પહેલીવાર જ નિરંજન જુઠ્ઠું બોલ્યો. કલાકેક સુધી નિરંજન ત્યાં રોકાયો, પણ હંમેશ જેવો મોજમાં આજે તે નહોતો દેખાતો. લતા તેની સામે જોઈ રહેતી હતી, પણ બંનેની આંખો મળતા કુદરતી જ ખેંચી લેતા. અંતે મિત્રોને ખૂબ આનંદ આપ્યા સિવાય જ તે ઘરે ગયો. સુરેશ તેની ગમગીનીનું કારણ સમજી ન શક્યો. લતા ગૂંચવણમાં પડી. નિરંજને માઠું લાગ્યું હશે? મનના છુપ્યા વ્યવહારની તેને પણ ખબર નહોતી પડતી. પણ નિરંજનનો હાથ ગાલ ઉપર અથડાતા સ્ત્રી સુલભ જ્ઞાનથી તેને હૃદયની ચોરી પારખી લીધી હતી. ખોટું થાય છે એમ થવા છતાં પણ તે હાથ ત્યાંથી ખસે તેમ તેણે ન ઈચ્છ્યું. તેને ભય લાગ્યો કે નિરંજને ખરાબ લાગ્યું હશે. સાંજે તે ન આવ્યો ત્યારે ભય સાચો લાગ્યો. રાત્રે સુરેશને કહી તેને બોલાવી મંગાવ્યો. તે ઓછું બોલ્યો. પોતાની આંખ મળતા જ આંખો પાછી ખેંચી લીધી વગેરે લતાએ બરાબર જોયું. તેણે પણ મનને મક્કમ કરી નાખ્યું કે આવું બનવા ન દેવું, એવો ખાસ નિશ્ચય કર્યો. લતાને ખૂબ વિચારો આવવા લાગ્યા. સુરેશ જેવા પતિને દગો દેવાય? તે બિચારો કેટલો ભોળો હતો, કેટલો નિર્દોષ હતો, કેટલો શંકારહિત હતો. અને નિરંજન પણ શું ધારે? પોતે તેને કેટલી ખરાબ લાગી હશે, પણ એમ તો તેણે પણ પોતાનો હાથ જરા લાંબો વખત રહેવા નહોતો દીધો. તેણે હાથમાંથી પણ નવી છતાં સનાતન લાગણીનો પ્રવાહ તેના ગાલ ઉપર નહોતો છૂટતો. ફરી પાછી તેમની મૈત્રી અસ્ખલિત પ્રવાહથી વહેવા લાગી. નિરંજન અને લલતા પહેલાં જેટલું બોલતા, હસતા, કાવ્યરસનો આસ્વાદ કરતા, પણ એકબીજાથી સાવચેત જરૂર રહેતા. એકાંતમાં ન મળાય તેવી રીતે જ વર્તા. સમય વીતતો ગયો તેમ જૂનો ભય પણ નાશ પામવા લાગ્યો અને પાછો જૂની રીતે જ ભય કાઢી નાખી બંને મળવા માંડ્યું. બંનેનું આકર્ષણ દબાયું હતું, પણ નાશ તો નહોતું જ પામ્યું. ફરી સમય મળતા તે જ આકર્ષણે જોર પકડ્યું. નિરંજન હંમેશા નિશ્ચય કરતો કે હવે મારે સુરેશને ત્યાં ન જવું, ત્યાંથી દૂર રહેવું, પણ નિયત સમયે તે ત્યાં પહોંચી ગયો જ હોય. લતા હંમેશા નિશ્ચય કરતી કે આકર્ષણને દબાવી દેવું, પણ તેનું બળ અદમ્ય હતું. છતાં બંને એકબીજાને પોતપોતાના મનોમંથનોની જાણ નહોતા થવા દેતા. એક દિવસ ત્રણે જણા બેઠા હતા. નિરંજન ઓચિંતો ઊભો થયો અને ઓરડામાં આંટા મારવા માંડ્યો. ટેબલ ઉપર શૈલીના કાવ્યનું પુસ્તક પડ્યું હતું. તેણે ઉઘાડ્યું અને જે લીટી નજરે પડી તે મોટેથી વાંચવા લાગ્યો. વોટ આર ઓલ ધીસ કિસિંગ વર્થ ઇફ યુ કિસ નોટ મી? આકસ્મિક તેની નજર લતા ઉપર પડી. લતાની નજર તેની ઉપર પડી. લતાના ઓષ્ઠ એક અતિ અસ્પષ્ટ છતાં અતિ સૂચક ચુંબનમાં મરડાયા. નિરંજનના પણ તેમ જ મરડાયા. નિરંજને ફરવું ચાલુ રાખ્યું. સુરેશને કંઈ ખબર ન પડી. હવે તો અસ્પષ્ટ છતાં સૂચક ચુંબન અભિનય દ્વારા બંને એકબીજા પ્રત્યેનો આકર્ષણનો એકરાર કરી દીધો હતો. નિરંજનને તેનું અંતર બહુ ડંકતું, પણ ગમે તેવા નિશ્ચય કરે છતાં પણ તે સુરેશને ત્યાં જવાનું બંધ નહોતો કરી શકતો. લતાને પણ પોતાની ઉર્મિઓના અદમ્ય બળની ખાતરી થઈ ગઈ હતી અને તેને દમન કરવાના પ્રયત્ન પણ તેણે બંધ કરી દીધા હતા. છતાં નિરંજન બચવાનો પ્રયત્ન કરતો. લતા એકલી હોય ત્યારે સુરેશને ત્યાં ન જવાનો નિયમ તે બહુધા પાળતો, પણ ભાગ્યને તો માણસના પતનમાં રાચવું ગમે છે. એક દિવસ બપોરે તેના એક મિત્ર તરફથી પાસ તાર આવ્યો. સુરેશને પણ તે તાર તાત્કાલિક બતાવવાની જરૂર હતી. તે તરત સુરેશની ઓફિસે ગયો. સુરેશ ત્યાં નહોતો. આજે સુરેશભાઈ ઘરે જ રહેવાના છે, ઓફિસમાંથી નોકરોએ જણાવ્યું. તે તરત જ સુરેશના ઘરે ગયો. લતા હતી, સુરેશ નહોતો. લતાએ કહ્યું, હમણાં જ ઓફિસે ગયા, બેસો ને. મારે તેનું ખાસ કામ છે, હું જાઉં છું, થોડી વાર પછી જજો. એવી બધી શું ઉતાવળ છે? લતાએ કહ્યું. નહીં, મારે જવું જ જોઈએ, નિરંજને બેસતા બેસતા કહ્યું. એમ તો જાવ જોઈએ, મોટી ઉતાવળ આવી છે તે, કહી લતાએ બહારનો આગળો વાસ્યો. જે પણ ન આવે તે હવે હરઘડી તે સાવધ રહેતો હતો. તે પણ આવી પહોંચી. તેણે ઊભા થઈ બહાર ઉઘાડી ચાલ્યા જવાની ઈચ્છા કરી, પણ એથી મહત્તર ઈચ્છાને તેને ત્યાં જ ચડી રાખ્યો. તેણે સાત સાત મણની બેડીએ તેની કાયાને જકડી રાખી હોય તેમ તેને લાગ્યું. છતાં પણ મનને ખૂબ દ્રઢ કરી તે ઉઠ્યો અને બાળના પાસે ગયો. ચાલો હટો, ઉઘાડવા દો, તેણે લતાને કહ્યું. લતાએ હસતા હસતા બાળનો આગળો પકડી રાખ્યો. ઉઘાડો તાકાત હોય તો, તેણે કહ્યું. નિરંજને આગળો ઉઘાડવા હાથ લંબાવ્યો. લતાએ આગળાને જોરથી પકડી રાખ્યો. તે રગઝકમાં બંનેના હાથ એકબીજાને અડક્યા. અત્યાર સુધી નિરંજને મન ઉપર મહાપ્રયત્ને મેળવેલો કાબુ ઓસરી ગયો. અકથ્ય ઉર્મિના અદમ્ય આવેગને તેને આખેને આખો વીંટી લીધો. તે બાર ઉઘાડી ઘેર ન જઈ શક્યો. કલાક પછી તે ઘેર ગયો, સામાન બાંધ્યો અને સાંજની જ ગાડીમાં તે ગામ છોડી હંમેશને માટે ચાલી નીકળ્યો. મિત્રને તે દગો દઈ ચૂક્યો હતો. તેની સામે જ હર હંમેશ તેને દગો દેવાની તેનામાં હિંમત નહોતી. અને ત્યાં રહે તો વારંવાર તેની સામે દગો દીધા વિના પોતે રહી શકવાનો નહોતો તે પણ તે જાણતો જ હતો. સુરેશે તેની બે ત્રણ દિવસ સુધી ઘરે રાહ જોઈ, પણ તે તો આવ્યો જ નહીં. સુરેશ વિચારમાં પડ્યો, શું થયું હશે? કંઈ માંદગી તો નહીં આવી હોય? ત્રીજા દિવસે લતાને સાથે લઈ તે નિરંજનના ઘરે ગયો. તેના ઘરના દરવાજે તાળું માર્યું હતું. આજુબાજુ તપાસ કરતાં ખબર મળી કે નિરંજન તો બે ત્રણ દિવસથી ઘર ખાલી કરી ક્યાંક બહારગામ ચાલ્યો ગયો હતો. સુરેશને કંઈ સમજ ન પડી. કેમ ચાલ્યો ગયો હશે, ક્યાં ચાલ્યો ગયો હશે વગેરે પ્રશ્નો અણઉકલ્યા જ રહી ગયા. તેણે લતા સામે જોઈ અને પૂછ્યું, લતા, નિરંજને આવું કેમ કર્યું હશે? લતા શું બોલે?